प्रकरण एक। अनादि मुक्तराज बापा श्रीनु प्रागट्य अक्षराधिपति प्रकट पुरुषोत्तम श्री स्वामीनारायण भगवाने आ भरत खंड में केवल कृपा करी अनंत जीवोना आत्यंतिक मोक्ष करवा दर्शन आप्या। तेमा गुजरात काठियावाड़ झालावाड़ सोरठ आदि देशों में वधु रहा। कच्छ देश में तो सलंग 7 वर्ष सुधी रही अनेक स्थावर तीर्थों करवा उपरांत त्याना पवित्र अने आज्ञापरायण भक्तों ने सुख आपी साथे साथे अनंत जीवोना आत्यंतिक मोक्ष कर्या। आवा पवित्र कच्छ देश में भूज थी नजीक 5 गांव ऊपर ब्राह्मण क्षत्रिय वैश्यादि 4 वर्ण थी शोभतु वृषपुर बलदिया नामे एक पवित्र गाम छे। त्या कणबी नाथा नामना भक्त रहता हता। तेमने गंगदास रूडा अने तेजा एम 3 पुत्रों हता। आ त्रणे भाईओ श्रीजी महाराजना अनन्य आश्रित हता। तेमा गंगदास ने देवजी करसन भीमजी अर्जन अने मूलजी एम 5 पुत्रों हता। अने रूडा भाई ने प्रेमजी भाई तथा पांचा भाई एम 2 पुत्रों हता। आ पांचा भाई ने सत्संग साधारण हतो, पण तेमना पत्नी देवबाई महाप्रभुना दृढ़ भक्त हता। वृषपुर मा अन्य बाई भक्तों मा आ बाई श्रेष्ठ मनाता। तेमनी दुर्बल स्थिति होवाथी केटलीक व्यावहारिक मुश्केलियो आवती, तेमा श्रीजी महाराज ने संभारी सुखिया रहता। नियम धर्म मा अने आज्ञा उपासना मा दृढ़ मती वाला आ पवित्र बाई ने पुत्रियो तो 4 हती, पण पुत्र एके नहीं। तेथी मनमा ए ताण रहया करती। काम थी बार एक श्रीजी महाराज नु प्रासादिक तलाव के जेने गामना लोको काली तलावड़ी कहे छे, त्यां तेमने नित्य नावा जवानो नियम हतो। आ बाईनी अनन्य पतिव्रतानी निष्ठा अने दृढ़ भक्तिभाव जोई तेमना पर प्रसन्न थई एक समय श्रीजी महाराजे ते बाई ने दर्शन आप्या। आ रीते अलौकिक दर्शन थता देवबाई गदगद कंठे महाप्रभुनी स्तुति करवा लाग्या। त्यारे श्रीजी महाराजे कहू छे, अमो तमारा उपर बहुज राजी छीए, जे जोईए ते मांगो। आवु श्रीजी महाराजनु कृपामय वचन सांभळी पोताने पुत्रनी इच्छा होवाथी श्रीजी महाराज ने अतिशय रूपाला जोई एम बोलाई गयु, हे महाराज, तम जेवा पुत्र खपे। आ वचन सांभळी श्री हरिए मंद मंद हास्य करता कहू, अम जेवा तो अमे एक ज छीए, पण अमारा अनादिमुक्त अमारा तुल्य ज कहेवाय। ते तमारे घेर प्रगट थईने असंख्य जीवोनो उद्धार करशे अने तमारा सघळा मनोरथो पूरा करशे। आवु वरदान दई श्रीहरि अंतर्धान थई गया। त्यार पछी ए बाई घर तरफ वळ्या। ते समय श्रीजी महाराजे तेमने पोताना आपेल वरदाननी प्रतीति आवे ते माटे 2 बाजुए मुक्तोनी पंक्तिओ देखाड़ी। ते सर्वे मुक्तो एम बोले जे, भाई तमारे पुत्र थशे એમ ઘેર પહોંચ્યા ત્યાં સુધી દેખાણું. આ સર્વે વાત દેવબાઈએ પોતાના પતિ પાંચાભાઈને કરી, તેથી પાંચાભાઈ પણ રાજી થયા. થોડો સમય વીત્યા પછી દેવબાઈ તો જેમ સૂર્યોદયથી પૂર્વ દિશા ઝળકી ઉઠે તેમ આ અનાદિમુક્તના આવિર્ભાવથી શોભવા લાગ્યા. કુટુંબી સગાવાલા નાત જાતમાં તેમની વિખ્યાતિ થવા લાગી. સૌ કોઈ તેમને જોઈ હેત જણાવે, વાતો કરે. ત્યારે દેવબાઈ તેમને શ્રીજી મહારાજના મહિમાની વાતો કરી રાજી કરતા. રાત્રે બાઈઓ ભેળા થઈ કીર્તન બોલે ત્યારે સૌના દેખતા દેવબાઈના નેત્રમાંથી પ્રેમના આંસુ ટપકે અને બોલી શકે નહીં. આવો શ્રીજી મહારાજને વિશે તેમનો પ્રેમ જોઈ સૌને તેમના ઉપર અત્યંત પ્રીતિ વધતી ગઈ. સમય જતા સંવત 1901ના કાર્તિક સુદ 11 એકાદશીને સોમવારે રાત્રે 9 વાગ્યા પછી આ અનાદિ મુક્તરાજ બાળ સ્વરૂપે પ્રગટ થયા. એ વખતે અનંત મુક્તોએ સહિત કોટી કોટી સૂર્યચંદ્રને લજ્જા પમાડે એવા દિવ્ય તેજોમય મહારાજે આ દેવબાઈને ફરીવાર દર્શન આપ્યા. શ્રીજી મહારાજનું આવું મનોહર સ્વરૂપ જોઈને દેવબાઈએ ગદગદ કંઠે અને પ્રેમ ભીના નેત્રે સ્તુતિ કરતા કહ્યું, હે મહારાજ, તમે આવા દયાળુ, મારો મનોરથ પૂરો કર્યો ખરો. વાહ મહારાજ વાહ, બહુ દયા કરી. આમ એ બોલે છે ત્યાં તો શ્રીજી મહારાજ તેમને સુખના સમુદ્રમાં ડૂબાડી પોતે અદૃશ્ય થઈ ગયા. થોડીવાર પછી દેવબાઈ જાગ્રત થઈને જુએ છે ત્યાં તો શ્રીજી મહારાજને ન જોતા કંઠમાં પુષ્પનો હાર પહેરેલ એવા બાળરૂપ મુક્તરાજને જોઈને અતિ હેત ભરેલા હૃદય અને પ્રેમ ભીના નેત્રે આનંદથી ગરકાવ થઈ બે હાથ જોડી સ્તુતિ કરવા લાગ્યા. હે પુત્ર, આ વખતે જેવું શ્રીજી મહારાજનું મને દર્શન થયું તેવું ને તેવું અખંડ રહે તથા તમારા બાળ સ્વરૂપમાં ક્યારેય મનુષ્ય ભાવ ન આવે એવી દયા કરજો. આવા વચન બોલતા દેવબાઈ અતિ હેતથી ઘણી વાર સામુ જોઈ રહ્યા. શ્રીજી મહારાજના સંકલ્પથી પ્રગટ થયેલા આ અનાદિમુક્ત દ્વારે અનંત જીવોના આત્યંતિક મોક્ષ થશે એ આનંદથી સંત હરિભક્તોના હૃદય પ્રફુલ્લિત થયા હતા. એ વખતે મંદ સુગંધ વાયુ વાતો હતો. આકાશમાં પણ જાણે મંગળનાદ થતા હોય ને શું, એમ સર્વત્ર આનંદ આનંદ વર્તી રહ્યો હતો. એકવાર માતુશ્રીને નિદ્રા આવી. ત્યાં તો કેટલાક દિવ્ય પુરુષો આવી પોતાના પુત્રને ચંદન કુમકુમ તથા પુષ્પહારથી પૂજે છે એવા દર્શન થયા. જાગીને જોયું તો પાછા એમને એમ દેખ્યા. આ વખતે મંદ મંદ હાસ્ય કરી માતાજીને હેત ઉપજાવતા આ અનાદિમુક્ત રાજે જાણે મૂર્તિના સુખ ભોગતાપણાનો આનંદ જણાવવા માંડ્યો હોય એમ લાગતું હતું. આવા દિવ્ય પુત્રને જોઈ પાંચાભાઈના હર્ષનો પણ પાર રહ્યો નહીં. ઘરમાં તથા ગામમાં પણ નાના મોટા સૌ બાઈ ભાઈ રાજી રાજી થઈ ગયા. મોટી ઉંમરે પુત્ર જન્મ થવાથી સગાવાલાઓ હર્ષ વધામણી કરવા આવતા તેમને ગોળ સાકર વહેંચી તથા જ્ઞાતિના રિવાજ પ્રમાણે યથાશક્તિ દાન આપ્યું. દેવબાઈને આવા દિવ્ય પુત્રને છાતી સાથે ચાંપતા હર્ષ સમાય નહીં, પણ જ્યારે ધવરાવવા માંડે ત્યારે ન ધાવતા સામુ જોઈને મંદ હાસ્ય કરી તેમને સંતોષ પમાડે. આવી રીતે 5 દિવસ વીત્યા. છઠ્ઠીને દિવસે દેવબાઈ સવારમાં વહેલા જાગ્યા ત્યાં તો આ મુક્તરાજની કેડે ફૂલનો કંદોરો, માથે ફૂલની ટોપી, એક પાતળું અંગરખું પહેરેલું, કપાળમાં ચંદનની આડે સહિત તિલક ચાંદલો. આવું જોઈ પોતે આશ્ચર્ય પામ્યા. આ વાતની સગાવાલાઓને ખબર પડતા એ પણ જોઈને રાજી થયા. એ ફૂલમાં જુદા જુદા પ્રકારની સુગંધી આવતી હતી. બીજે દિવસે તે ફૂલો ક્યાં ગયા તેની કાંઈ ખબર પડી નહીં. તેથી દેવબાઈ આશ્ચર્ય પામતા બોલ્યા, આ તો ભારે વાત થઈ. પછી એમ વિચાર કર્યો, જે કોઈ દેવતાઓ એમનો મહિમા જાણી પૂજા કરી ગયા હશે. આ મુક્તરાજને જન્મથી હજુ 1 મહિનો પૂરો થયો ન હતો. ત્યાં તો એક દિવસ ઓચિંતાના કોઈ 3-4 નવા પુરુષો ઓરડામાં આવ્યા. આવતા જ આ મુક્તરાજને પગે લાગી અદૃશ્ય થઈ ગયા. દેવબાઈ વિચારમાં પડ્યા કે આ અજાણ્યા કોણ ઘરમાં ચાલ્યા આવ્યા. ત્યાં તો આ મુક્તરાજ બોલ્યા, માં, અમે અક્ષરધામમાંથી મહારાજના મૂક્યા આવ્યા છીએ. એમ જાણી મોટા દેવો દર્શને આવ્યા હતા. એમને અમે અક્ષરધામમાં મહારાજ પાસે લઈ જઈશું, મહારાજનો એવો સંકલ્પ છે. આવા 1 મહિનાના બાળરૂપ મુક્તરાજના વચન સાંભળી દેવબાઈને હર્ષનો પાર રહ્યો નહીં. પછી અતિ હેતથી સ્તનપાન કરાવવા લાગ્યા. ત્યાં પોતે નેત્ર મીચી ધ્યાનમાં ઉતરી ગયા હોય તેમ સૂઈ રહ્યા અને ઘણી વારે જાગૃત થઈ હસવા માંડ્યું. આ અનાદિ મુક્તરાજને માતુશ્રી દેવબાઈએ સ્તનપાન કરાવવા ઘણી વાર પરિશ્રમ લીધો, પણ બધો નિષ્ફળ. કોઈ વખત તેમનું હૃદય પ્રેમથી ઉભરાઈ જાય ત્યારે તેમને સંતોષ પમાડતા હોય એવું લાગે, પણ પોતે તો 1-1, 2-2 મહિના, ક્યારેક 3-4 મહિના સ્તનપાન વિના જ સૂઈ રહેતા. વચમાં જાગે, જુએ, પણ જાણે સમાધિમાં જ રહેતા હોય તેમ લાગે. દેવબાઈ મનોરથ કરે ત્યારે સામુ જોઈ મંદ હાસ્ય કરતા એવું તો હેત ઉપજાવે કે તેમના સર્વે વિચારો બંધ થઈ જાય. ક્યારેક દેવબાઈને એમ વિચાર થાય, જે આ મારા પુત્ર બહુ રૂપાળા છે તેથી કોઈની નજર તો નહીં લાગી હોય. એવું જાણી ગદગદ કંઠે સ્વામિનારાયણ સ્વામિનારાયણ કહી માથે હાથ ફેરવે, છાતી સાથે ડાબે, તેડે, રમાડે, પણ એ તો સદાય હસતા રમતા અને આનંદ કરતા જ જણાય. આ મુક્તરાજ લાંબા વખત સુધી સ્તનપાન ન કરે છતાં એવાને એવા તાજા જોઈ દેવબાઈને અતિ આશ્ચર્ય થતું. રુદન કરવામાં જાણે સમજતા જ ન હોય. અંગ સર્વે ભરાવદાર, ભીનેવાન, રમાડનાર કે જોનારના મન ચિત્તને આકર્ષણ કરી લે તેવા આ મુક્તરાજે સૌના અંતરમાં એવો તો પ્રભાવ પાડી દીધો કે આ કોઈ મોટા યોગી હશે કે શું. કપાળ જોતા બહુ જ મોટા ભાગ્યવાળા જણાય. સૌ અટકળ અનુમાન કરે પણ અનુભવ તો એક દેવબાઈને હતો જ. શ્રીજી મહારાજે પ્રસન્ન થઈ પોતા તુલ્ય સમર્થ એવા અનાદિ મુક્તરાજના દર્શનનો લાભ આપવા આ બાળરૂપ મુક્તરાજને મોકલ્યા છે. તેથી નિરખી નિરખીને બહુ જ રાજી થતા. એક વખત આ અનાદિ મુક્તરાજે ઘણા દિવસ સ્તનપાન ન કર્યું, તેથી દેવબાઈએ ઉદાસ થઈ ચિંતા કરવા માંડી. ત્યારે એક દિવસ સ્વપ્નમાં શ્રીજી મહારાજે તેજોમય દર્શન આપીને કહ્યું, બાઈ, તમે કેમ ભૂલી જાઓ છો? આ તો અમારી મૂર્તિમાં રહેનારા અનાદિ મુક્ત છે. તે તો એક અમને જ જુએ છે. એને અમારી મૂર્તિ વિના બીજું કાંઈ છે જ નહીં. એમના દર્શન સેવા તે તો અમારા દર્શન સેવા તુલ્ય જાણજો. એમના જન્મથી તમે તો કૃતાર્થ થઈ ગયા છો. તમારે હવે કાંઈ કરવું રહ્યું નથી. પણ ક્યારે મનુષ્ય ભાવ આવવા દેશો નહીં. આવા દર્શનથી દેવબાઈ હર્ષાયમાન થઈ ગયા અને આ વાત તેમના પતિ પાંચાભાઈને કરી. આ રીતે આ બાળરૂપ મુક્તરાજ દિવસે દિવસે અલૌકિક રીત જણાવતા મોટા થવા લાગ્યા. માતાજી પારણામાં પોઢાડે, હાલરડા ગાય, તેડે, રમાડે, રાજી કરે, હાથમાં કાંઈક આપે, ગલગલિયા કરી હસાવે, એમ કરતા પૃથ્વી ઉપર બેસાડવા, ચંદ્ર દર્શન તથા અન્નબોટણા કરાવવા વગેરે તેમની જ્ઞાતિના રિવાજ પ્રમાણે કરાવવા માંડ્યું અને અબજીભાઈ એવું નામ ધારણ કરાવ્યું. આ નામમાં કેવું રહસ્ય સમાયેલું છે તે જાણવા એક અનુભવી કવિએ સવૈયો કર્યો છે. અક્ષર કોટી પર પુરુષોત્તમની મૂર્તિમાં રહે જોડાઈ, બહુ જીવને કરવા હરિસન્મુખ એ જેની છે વડી વડાઈ, જીવનદાતા સત્સંગીના જેની કીર્તિ અતિ ગવાઈ, ભ્રાતાવત હિતચિંતક જનના નામ રૂડું શ્રી અબજીભાઈ. આવા અનાદિ મુક્તરાજને રમાડી જમાડી જેણે લાડ લડાવ્યા તેના અહોભાગ્ય. મૂર્તિમાં રસબસ રહેલા અનાદિ મુક્ત જ્યારે પ્રગટ થાય ત્યારે તેમના દર્શન માત્રે જીવને અલૌકિક ભાવ સમજાઈ જાય એવો એમની દ્રષ્ટિનો પ્રતાપ છે. ત્યારે તેમની સેવા પ્રસન્નતા મેળવે તેને શું બાકી રહે? આ પ્રસંગે મૂર્તિમાં અખંડ રસબસ રહેલા અનાદિ મુક્તરાજ સદગુરુ શ્રી બ્રહ્માનંદ સ્વામીની પોતે પ્રગટ થયા પહેલાની એક વાત જાણવા જેવી છે. તેમના પૂર્વાશ્રમના પિતા શંભુદાન ગઢવી આબુની તળેટીમાં ખાણ ગામમાં રહેતા હતા. ત્યાં એક વખત અનાદિ મુક્તરાજ સદગુરુ શ્રી રામાનંદ સ્વામી ફરતા ફરતા જઈ ચડ્યા. આ ગઢવી તથા તેમના પત્નીએ સ્વામીશ્રીનું સારી રીતે સ્વાગત કરી હેતે સહિત ઠાકોરજીનો થાળ કરી તેમને જમાડ્યા. આ વખતે શ્રીજી મહારાજે મનુષ્ય રૂપે પ્રકટ થઈ પૃથ્વી ઉપર દર્શન આપ્યા ન હતા, એટલે પરોક્ષપણે વાતો થતી. કથા, કીર્તન, ધ્યાન, ભજન વગેરેમાં શ્રી કૃષ્ણ ભગવાનનો મહિમા કહેવાતો. રાત્રે પતિ પત્ની વાત સાંભળવા બેઠેલા ને રામાનંદ સ્વામીએ વાતોમાં શ્રી કૃષ્ણ ભગવાનના ચરિત્ર પ્રતાપનું બહુ વર્ણન કરવા માંડ્યું. એ જોઈ અનાદિ મુક્તરાજ સદગુરુ શ્રી બ્રહ્માનંદ સ્વામી કે જેમને પ્રગટ થવાની વાર હતી એવા તે સ્વામી પોતાની માતા જે લાલબાઈ તેમના ઉદરને વિશે રહ્યા થકા બોલ્યા, સ્વામી, પ્રકટ ભગવાન મનુષ્ય રૂપે पृथ्वी ऊपर पधारी अनेक जीवोना आत्यंतिक मोक्ष करशे एवी वातो करो ने। आ अनादि मुक्त राजनु सामर्थ्य हजू पोते दर्शन आप्या नथी तो पण अनंत जन्ना संशय छेदी भेदी नाखे ने प्रकट मूर्ति मां जोड़े एवा चमत्कारी जणाय त्यारे प्रत्यक्ष दर्शन आपे ते वखते सेवा समागमे करी राजी करनार ने प्रकट मूर्ति जे श्रीजी महाराज तेमना सुखमा पहुंचाड़ी दे तेमा शी नवाई। एवा मोटा मुक्त ने उदरमा आव्या एम केवु घटित न लागे पण ए बधु लौकिक रीते कहवाय। आवा अनादि मुक्त राजनो जेने योग थाय सेवा मळे तेना भाग्यनु कोण वर्णन करी शके। धन्य छे माता पिता ने के जेने घेर आवा अनादि मुक्ते जन्म धारण कर्यो। धन्य छे ए कुटुंब ने के जेने पोताना सगा भाई बाप काका मामा कहीने लाव लीधो। धन्य छे पूर्ववासी जनों ने जेने अखंड बेसता उठता हालता चालता सूता जागता नहाता धोता रमता जमता आवा महामुक्त राजना दर्शन कर्या। धन्य छे तेमने के जेमने एमना कुटुंब मां जन्म लीधो अने एमना कहेवाणा। आवा अनादि मुक्त राजने जेमने ओळखी लीधा तेमने पर धन्य छे। आ सर्वेना अहोभाग्यनु वर्णन कोण करी शके। हवे आ अनादि मुक्त राजनी बाळ लीला जोईए। एक वखत देवबाईए तेड़ेला ते काखमां सूई गया जगाड्या जागे नहीं तेथी घोड़ियामां सुवाड़ी मूक्या। ते टाणे श्वास धीमो पड़ी गयो। माताजी गभराई गया हवे शुं करवुं। घणाय विचारो कर्या पछी पांचा भाई ने वात करी तेथी ए पण दिलगीर थया। छेवटे एम सूझ्युं के कोई जेवी तेवी जमीनमां चालता आम थयुं होय तो कहेवाय नहीं। पछी तो महाराज ने प्रार्थना करता स्वामी नारायण स्वामी नारायण कही आखा शरीर पर हाथ फेरवता बोलवा लाग्या। हे महाराज आ पुत्र ने जे कई थयु होय ते दया करी मटाड़ी देजो। एम कहे अने सामू जुए त्या तो आ मुक्त राजे जागृत थई हसवा माड्यो। ए जोई देवबाई आनंद पामता श्रीजी महाराजे बहु दया करी एम बोली हर्ष भर्या रमाड़वा लाग्या। अने विचार आव्यो के आ पुत्र आ लोकना बाळक जेवा नथी तोय हूँ केम भूली जाऊं छू। आ तो श्रीजी महाराजे राजी थईने मोकल्या छे। आम दिव्य भाव आवे त्यारे मनमां ने मनमां आनंद पामता पण गरीब स्वभाव अने दुर्बल व्यवहार ने लीधे कोईने आवी वात कहे तो न मनाय एवू जाणी कहता नहीं। एक वखत घरमां सुवाड्या हता अने देवबाई बहार काई काम लई बैठेला। गड़ी गड़ी वारे नजर तो एमना तरफ ज रहती। थोड़ी वार थई त्या तो घरमांथी खस्ता खस्ता पोतानी मेळे बहार आव्या। देवबाईए जोयुं तो कपाळमां चंदननी आड ने कुमकुमनो मोटो चांदलो कंठमां फूलनो हार पहेरेल। एथी विस्मित थया के आ शुं। घरमां जईने जोयुं तो त्या पण कुमकुम तथा फूल पड़ेला दीठा। पछी विचार करवा लाग्या जे हूँ आंगणा मां बैठी छूं अने अहींथी तो कोई गयु आव्यु नथी आते केम थयु हशे एम आश्चर्य पामता रमाड़वा लाग्या। એક વખત દેવબાઈને શરીરે તાવ આવ્યો, તે ઉઠાય નહીં, તેથી પોતાના પુત્ર સામુ જ સૂતા સૂતા જુએ, એ પણ સૂઈ રહેલા. એમને એમ ત્રીજો પોર થયો, ત્યારે નિરાંત થઈ એટલે ઊઠીને પાણી પીધું. પછી ઘોડિયામાં જુએ તો આ મુક્તરાજને હસતા રમતા જોયા, તેથી હર્ષાયમાન થઈ તેડ્યા અને હે જણાવતા છાતી સાથે ચાંપી રમાડવા લાગ્યા. વળી પોતે જમવા બેઠા ત્યારે આ મુક્તરાજને દૂધ પાવા માંડ્યું. તે એક શ્વાસે મોટા માણસ જેમ પીવે તેમ એક વાટકો દૂધ પી ગયા. માતાજીએ વિચાર્યું, જે આજ આખો દિવસ પાણી પણ પાયું નહીં તેથી બહુ ભૂખ લાગી જણાય છે, એમ જાણી છાતી સાથે દાબી હે જણાવતા માથે હાથ ફેરવ્યા. એક વખત દેવબાઈએ તેડ્યા હતા ત્યારે બહુ જ ભાર જણાવ્યો, તેથી આશ્ચર્ય પામી હેઠા ઉતારી દીધા. વળી લાંબા હાથ કર્યા ત્યારે ફરી તેડ્યા, તો પણ એમને એમ જ ભાર દેખ્યો. પછી કાખેથી હેઠે ઉતારી દીધા ત્યારે ત્રીજી વાર તેડવા જણાવ્યું. દેવબાઈ કહે, આજ તો એવું કરવા માંડ્યું છે કે હવે કોઈ તેડી રમાડે જ નહીં. એ વચન સાંભળી પોતે માતાજીના મુખ સામુ જોઈ હસવા લાગ્યા, એટલે બે ત્રણ વાર ઊંચા ઉપાડી ઉપાડીને તેડતા બોલ્યા, જે આમ હળવા હોય તો કોઈ હોંસે કરી તેડે તો ખરા. એક વખત બપોરના જરાય સૂતા ન હતા, એમ જાણી દેવબાઈએ આ મુક્તરાજને આંખોમાં આંજણ આંજ્યું ને પાણી પાઈ ઘોડિયામાં સુવાડ્યા. ઘણા હિંચકા નાખ્યા તોય ઊંઘ ન આવે, એટલે આંખો ઉઘાડી વારે વારે સામું જુએ. પછી તો દેવબાઈ ઉતાવળા હિંચકા નાખી આ દિવ્ય પુત્રને હાલરડું ગાવા લાગ્યા, ભાઈ ખમા તુને, હમણાં સુઈ જા, મારે વાડીએ જવું છે, હજુ નહાવું છે, તને સવારમાં સોના રૂપાના સાંકળા પહેરાવીશ, માઈ ઘૂઘરીઓ ખગડ છે, તું પહેરીને ઠમક ઠમક ચાલજે, એટલે ગામના લોક તને જોવા આવશે, તું સૂઈને જાગીશ ત્યારે હું તને સેવો અને કંસાર રાંધીને ખવરાવીશ, મોટો થા ત્યારે પાટી લઈને નિશાળે ભણવા જજે અને પંડિત થઈને ઘેર આવજે, પછી ફૂમકાવાળી એક તેજણ ઘોડી લાવશું, તે પર બેસી દેશ બધાયમાં ફરજે, ખમા ખમા ભાઈ, મારી આંખોના તારા, હવે વહેલો વહેલો સૂઈ જા. આવા હેતના વચન સાંભળી આ મુક્તરાજ તરત પોઢી ગયા, તેથી દેવબાઈને ઘણો આનંદ થયો. આવી રીતે જ્યારે જ્યારે આ મુક્તરાજને પોઢાડવા હોય ત્યારે ત્યારે દેવબાઈ આવા હેત ભર્યા વચનો બોલતા. જ્યારે આ મુક્તરાજે ઘૂંટણિયાભર ચાલવા માંડ્યું ત્યારે તો દેવબાઈ ઝાલવા જાય પણ ઘડીક તો હાથમાં ન આવે, કાલુ કાલુ બોલે, જમીન પર ચત્તા સૂઈ જાય. એક વખત ઘૂંટણિયાભર બેઠા બેઠા જાણે સૂઈ ગયા હોય એમ ઘણી વાર બેસી રહ્યા. દેવબાઈએ જાણ્યું છે ક્યારેક ઘોડિયામાં આવી રીતે સૂતા રહે છે તેમ આ બેઠા જણાય છે, તે હમણાં ઉઠશે. બહુ વાર થઈ ત્યારે જાગ્યા અને એમને એમ ચાલવા માંડ્યું. આ રીતે ઘૂંટણિયાભર ચાલે, ઘૂઘરો હાથમાં લઈ ફરે, ટેકો દઈ બેઠા થાય, ઊભા રહે, ભીતે હાથ રાખી ચાલે, થોડુંક દોડેને પડી જાય, ક્યારેક ઘોડિયામાં સૂતા સૂતા લાંબા હાથ કરે ત્યારે બેન કે બીજા કોઈ પાસે ઊભા હોય તે તેડીને રમાડે. આ અનાદિ મુક્તરાજનું શરીર પ્રથમથી જ ભરાવદાર અને હૃષ્ટપુષ્ટ હતું. તેમ નાનપણથી આનંદી સ્વભાવ હોવાથી માતા પિતા તથા સગા સંબંધીજનો તેમને જોઈ જોઈને રાજી થતા. શરીરની કાંતિ પણ એવી જ સુંદર લાગતી. આંખો ઘણે ભાગે લાલાશ પર જણાતી, ભાલ વિશાળ, નાસિકા અણિયાળી, ભ્રમરો પાંખી, કાન બહુ મોટા અને હોઠ રાતા હતા. હસતા હોય ત્યારે દાંત બહુ શોભતા, મુખ તો અજબ આકર્ષણ કરી લે તેવું મનોહર લાગતું. ખભા ઊંચા, હાથ લાંબા, કાંડા મજબૂત, આંગળીઓ જાડી, કંઠ સરખું, છાતી ઉપડતી, કેળ, સાથળ, પિંડી, પાની, ઘૂંટી, ચરણ તળા, એમ દરેક અવયવ બહુ શોભાયમાન હોવાથી આ કોઈ ચમત્કારિક દિવ્ય પુરુષ છે એમ સહેજે હર કોઈને જણાયા વિના રહે જ નહીં. હવે આ અનાદિ મુક્તરાજે ભણવાનું ચાલુ કર્યું. પોતે બાળકો સાથે રોજ નિશાળે જતા આવતા, કક્કો બારાખડી શીખ્યા, પછી તો પોતાની મેળે પાટી ઉપર લખે ને ગમે તે ચોપડી હોય તોય ધીરે ધીરે વાંચે એવી નવીનતા જણાવી. પાંચા પિતાનો વ્યવહાર દુર્બળ, જેથી વધુ ભણાવવાની સગવડ નહીં, તેમ વાડીએ પણ જવું પડતું, તેથી નિશાળે જઈને ભણવાનું સાધારણ બન્યું હતું. બ્રહ્મ વિદ્યાના અનુભવી તો પૂર્વના જ હોવાથી બાળચરિત્રમાં દરેક પ્રસંગે તેમનું યોગેશ્વર ઝળકતું. હવે આ મુક્તરાજ સૌને હેત ઉપજાવતા બાળ રમત કરવા લાગ્યા. તેમનું રમવું બધા બાળકોને પ્રિય લાગતું. હાલના જે વૃદ્ધો તેમની સાથે નાનપણમાં રમેલા, તેમની પાસેથી સાંભળતા એમ જણાયું છે કે તેમનો સ્વભાવ પ્રથમથી જ શાંત, પ્રિય અને આનંદી હતો. રમતગમતમાં એ સૌથી પહેલા રહેતા. સાંજે બધા બાળકોને લઈને મંદિરમાં આવતા અને ઓસરીમાં બેસી વાતો કરતા બાળકોને એમ કહે છે, ભગવાનની મૂર્તિ આંખો મીચીને ધ્યાનમાં ધારો. થોડી વારે પૂછે કે કેમ, તમને મૂર્તિ દેખાય છે કે નહીં? હું તો આંખો મીચીને બેસું તો જાણે ભગવાન વિના બીજું કાંઈ દેખાતું જ નથી. એમ વાતો કરતા આરતી થાય ત્યારે પોતે આરતી વગાડે, મૂર્તિ સામું ઝાંચી વાર જોઈ રહે, ધૂન્ય કરે, પ્રસાદી મળે ત્યારે ઘેર જાય. દેવબાઈ આંગડી ટોપી પહેરાવે, આંખોમાં આંજણ આજે, કોઈની નજર ન લાગે તે સારું ગાલે મસો કરે, એમ પોતાના દિવ્ય પુત્રને લાડ દડાવતા. એક વખત ડોકમાં હાંસળી પહેરાવી દેવબાઈએ પોતાના કોડ પૂરા કર્યા. આ મુક્તરાજ તો એમાં રાજી ન થયા. ઘરમાં જમવા બેઠા ને માતાજીએ પીરસવા માંડ્યું ત્યારે પોતે હળવે રહી હાંસડી હાથમાં ઝાલીને બોલ્યા, માં આ શું કામ ડોકમાં ઘાલી છે? આથી શું થાય? ડોકમાં તો કંઠી ખપે, આ તો ગળાબંધનું કહેવાય. કંઠી તો કલ્યાણ કરે ને આ તો અમથો ભાર કરે. કંઠી ન પહેરી હોય તો સત્સંગી છે એમ કોઈ ઓળખે નહીં. હાંસડી તો ગળે ફાંસડી જેવી લાગે, ને કંઠી પહેરી હોય તો ભગવાન રાજી થાય. આવા મધુરા વચન સાંભળી દેવબાઈને અત્યંત હેત આવ્યું અને માથા ઉપર હાથ મૂકી આનંદિત થયા. પોતે પણ તેમના કોડ પૂરા કરવા ખોળામાં લટી પડ્યા. પછી દેવબાઈએ હર્ષ ભર્યા જમાડી જોયું તો આ મુક્તરાજની ડોકમાં કંઠી તૂટી ગઈ હતી. તે તરત જ પહેરાવી. એક વખત દેવબાઈ કામ પ્રસંગે ગામમાં સગાવાલાને ત્યાં ગયા હતા. પાસેથી બીજા છોકરાઓને સાથે લઈ પોતે ઘેર આવ્યા. દેવબાઈ છીંકામાં ગોળ રાખતા તે ઉતારવા એકબીજા છોકરાઓને ઉપરા ઉપર ઊભા રખાવી માટલી છોડી ગોળ કાઢ્યો અને થોડીવાર આંખો મીચી કહ્યું, લ્યો આ ભગવાનની પ્રસાદી. એમ કહી કટકો કટકો ગોળ આપી સૌ બાળકોને રાજી કર્યા. પછી પોતે ઘંટીના હાથાને દોરડું બાંધી માઈ થોડો બાજરો નાખી આમ તેમ ફેરવવા લાગ્યા. ઘણી મહેનતે થોડો લોટ થયો એટલે માઈ ગોળ ભેરવી કુલેર કરી જમવા લાગ્યા. એ વખતે દેવબાઈ ઓચિંતા આવ્યા ત્યારે મુખ લોટવાળું તથા હાથ પણ ગોળને લોટવાળા. બીજા છોકરાઓ પણ પાસે ઉભેલા. આવું જોઈને દેવબાઈને રીસ ચડી તેથી વઢવા માંડ્યું. વઢતા વઢતા પોતાના હાથમાં છાશનું વાસણ લાવેલ તે જ્યાં હેઠું મૂકવા જાય છે ત્યાં તો બીજા છોકરાઓ દોડતા ભાગી ગયા. દેવબાઈ તેમની વાંસે બોલતા બોલતા બારણા સુધી જઈ પાછા વળ્યા. હવે રહ્યા એક મુક્તરાજ. દેવબાઈ સામું જોઈ વઢવા લાગ્યા. હેતમાં ને હિતમાં કહે, હું શું કરું? મારે આ એકનો એક ખોટનો દીકરો છે, જો બીજો હોત તો માર્યા વિના મેલત નહીં. પછી ગોળની માટલી છીંકામાંથી ઉતારી જોયું તો માઈ ગોળ તો એમને એમ જ દીઠો. ઘંટીમાં જોયું તો માઈ બાજરાનો લોટ જ નહીં. એ જોઈને દેવબાઈ રાજી થયા. ત્યારે પોતે બોલ્યા છે, અમે કંઈ બીજા છોકરા જેવા નથી તે તોફાન કરીએ. અમે તો ભગવાનને ગોળને કુલેર જમાડી, તેમાં આવડું શું વઢો છો? આ અનાદિ મુક્તરાજના દરેક પ્રસંગે આવા અમૃત ભર્યા વચનોથી રાજી થઈ પાડોશી, સગાવાલા તથા પૂરવાસી બાઈ ભાઈ તેમને પોતાને ઘેર આવતા જોઈ અત્યંત રાજી થતા. એ બેઠા હોય ત્યાં સહેજે સૌને આનંદ વર્તતો. તેમનું સૂવું, જાગવું, બેસવું, ઉઠવું, દોડવું વગેરે બીજા બાળકોથી જુદું જ જણાતું, જેથી તેમને કોઈ ટૂંકે નામે ન બોલાવતા. ભાઈ આવ્યા, અબજીભાઈ આવ્યા, અબજીભાઈ આવો એમ કહેતા. બાઈઓને હેતાવે ત્યારે કોઈ કહે, મારે ઘેર આવો તો તમને રોટલો ને ગોળ જમાડું, દૂધ ને ખીચડી જમાડું. ત્યારે કોઈ એમ કહે, જે હું તમને માતર અને શીરો જમાડીશ. એવા એવા વચનો કહી ઢીંગલો, ઢબુ કે ત્રાંબીઓ હાથમાં આપીને રાજી કરે. આ અનાદિ મુક્તરાજ પણ તેમના સાચા ભાવથી એ આપેલ ઢીંગલો, ઢબુ કે ત્રાંબીઓ હાથમાં ગ્રહણ કરી પાછો આપે. એક બે વખત જો પાછો આપતા ન લે તો ફગાવી નાખે. સગાવાલાઓને હેત આવે ત્યારે ચોરની કેડીઓ પહેરાવે, માથે ટોપી ઓઢાડે, રમૂજ કરી હસાવે. એ વખતે આ મુક્તરાજ ત્યાં જ નેત્ર મીચીને સૂઈ રહે. તે બે ત્રણ કલાક ન ડગે કે ન ડોલે, જે જુએ તે એમ ને એમ વિચારી રહે. સૌને એવી તો ખબર છે આ નાનપણથી જ આમ કરે છે. જ્યારે જાગે ત્યારે બાઈઓ ભેળા થઈને પૂછે તો કહે છે, હું તો અક્ષરધામમાં જઈ આવ્યો, તમને ભગવાન ખપે? જોઈએ તો ચાલો મંદિરમાં, હું દેખાડું. ઓ બેઠા સોનેરી લુગડા અને સોનાના દાગીના પહેરીને રાત્રે અમે જઈએ છીએ, આરતી વગાડીએ છીએ ત્યારે અમને જમીને પ્રસાદી આપે છે. બધા આરતી કરે ત્યારે હું તો ઠેઠ અક્ષરધામમાં જતો રહું છું, તેની બીજા કોઈને ખબર ન પડે. એ તો અક્ષરધામમાં આવતા હોય તે જાણે. તમે તો ઘેર બેઠા ખાઓ, પીઓ, સુઓ, છોકરા રમાડી રાજી થાઓ. અમે તો એવું કાંઈ કરીએ જ નહીં. એક મહારાજ સામું જોઈ રહીએ. કથામાં ભગવાન તમને કહે છે તોય તમે ક્યાં માનો છો? સવાર સાંજ કથામાં એવી જ વાતો આવે છે. હું તો એ બધું જાણું એમ વાત કરતા કરતા દોડીને ઘેર જતા રહે, તેથી સૌ બાઈઓ આશ્ચર્ય પામે. પણ આ અનાદિ મુક્ત રાજે વાતની વાતમાં ઉપદેશ કર્યો તેની તેમને ખબર ન પડે। પોતે રોજ સવારે મંદિરમાં જાય, મહારાજને દંડવત કરી પગે લાગે, હરિભક્તો પૂજા કરતા હોય તો તેમને પગે લાગે, પાસે બેસે, પૂજા કરતા હોય તે એમના કપાળમાં તિલક કરી ચાંદલો કરે, ત્યારે કોઈ વાર મર્મ કરતા બોલે, આ ચાંદલો અક્ષરધામનો કર્યો કે કુમકુમનો કર્યો, એમ કઈ મંદ મંદ હશે। પણ ચાંદલો કરનાર આ વાતનો મર્મ ક્યાંથી સમજી શકે। આ અનાદિ મુક્તરાજને ચાર બહેનો હતી, તેમાં એકનું નામ માનબાઈ, બીજા હીરબાઈ, ત્રીજા રૂડીબાઈ ને ચોથા નાનબાઈ। એ બધા આ મુક્તરાજને બહુ રમાડતા, હસાવતા, લાડ ભરેલા વચનો કહી હેત કરતા, જમાડતા, સુવાડતા, વખાણતા, એમ ઘણા રાજી કરેલા। તેમના પર પ્રસન્ન થઈ ક્યારેક આ મુક્તરાજ એમ કહેતા કે ભાઈ કોણ અને બહેન કોણ? સર્વે મહારાજના મુક્ત છે, બધાએ મહારાજ ભેગા છે એમ જુઓ ને, ભાઈ ભાઈ શું કરો છો? આવા વચનથી તેઓ બહુ જ આનંદ પામતા। જ્યારે બહેનો આ મુક્તરાજને વાડીએ લઈ જાય ત્યારે પોતા જેવડા બાળ સખાઓને ભેળા કરી પાણા ઉપરા ઉપરી ગોઠવી મંદિર કરે અને વાતો કરતા કહે કે જુઓ આમાં મૂર્તિ છે, દર્શન કરો। થોડી વાર થાય એટલે પાંદડા તોડી લાવે, તેની પ્રસાદી કરે, ફૂલ લાવી ઠાકોરજીને ચડાવી દંડવત કરે, પાણાની આરતી વગાડી આરતી કરે, ધૂનને બોલાવી સૌ બાળકોને પ્રસાદી વહેંચી ધ્યાન કરાવે, બીજા ધ્યાન કરવા થોડી વાર આંખો મીચી રાખે, ત્યાં તો આ મુક્તરાજ મૂર્તિના સુખમાં ઉતરી જાય। બાળકો જગાડવાનું કરે પણ કોણ જાગે? વાટ જોઈને સૌ થાકે ત્યારે બીજે સ્થળે રમવા માંડે। ઘણી વારે પોતે ઉઠીને સૌ રમતા હોય તે ભેળા જઈને રમવા લાગે, એટલે બાળકો કહે ભાઈ ઊંઘી ઊંઘીને આવ્યા? ત્યારે પોતે કહે કે ઊંઘ્યો હોય તે મરે, હું તો ધ્યાન કરતો હતો, ત્યાં મહારાજ તેજોમય દેખાતા હતા, તમે પાણા અને ધૂળથી રમવા માંડ્યા અને હું તો મહારાજ ભેળા મોટા મોટા સાધુ હતા તે ભેળો રમતો હતો, એમ કહે। પણ એ બાળકો મુક્તરાજની આવી અલૌકિક વાત ન સમજી શકે, તેથી કહે તમે તો જૂઠું બોલો છો। ત્યારે પોતે કહે છે જૂઠું સાચું સ્વામિનારાયણ જાણે, વળી સમ ખાય તો પણ એ બાળકો ક્યાંથી સમજી શકે। આવી રીતે આ અનાદિ મુક્તરાજ બાલચંદ્રની પેઠે દિન પ્રતિદિન વધવા લાગ્યા। બીજા બાળકો કરતા તેમનામાં કંઈક જુદી ચમક હતી, તેથી સૌ તેમને જોઈ જોઈને રાજી થતા। પોતે બાળ અવસ્થામાં જ માથે ટૂંકી ધોતલી બાંધવા માંડ્યા, તે એવી શોભે કે તેમના સામું જે જુએ તે હસ્યા વિના રહે જ નહીં। એક વખત ભુજથી મોટા સંત સદગુરુ સ્વામી શ્રી અચ્યુતદાસજી વૃષપુરમાં આવ્યા, તેમની પાસે લઈ જઈને પાંચા ભાઈએ વર્તમાન ધરાવવાનું કહ્યું, તેથી સ્વામીશ્રીએ રાજી થઈને તેમને વર્તમાન ધરાવ્યા। આ અનાદિ મુક્તરાજના મુખ સામું જોઈને જ સ્વામીશ્રીએ તેમને ઓળખી લીધા અને જાણ્યું છે આ લોકના બીજા બાળકો જેવા આ નથી, તેથી અતિ હેત જણાવતા ભાલે ચંદન ચર્ચી વચ્ચે કુમકુમનો ચાંદલો કર્યો અને કંઠી પહેરાવી જય સ્વામિનારાયણ કહ્યા। તે વખતે પાંચા ભાઈએ પણ આ અનાદિ મુક્તરાજના હાથે એ મહાસમર્થ સદગુરુ સ્વામીશ્રીને ચાદર ઓઢાડી સાકર તથા નારિયેળ મૂકી દંડવત કર્યા। આ અનાદિ મુક્તરાજ પણ ગુરુ કર્યા જાણી દંડવત કરવા લાગ્યા, તેને સ્વામીશ્રી રાખો રાખો કહેતા હાથે જાળી લઈ છાતી સાથે ચાંપી મળ્યા। અને ઠાકોરજી પાસેથી ફૂલનો હાર લઈ પહેરાવ્યો. પછી પાંચાભાઈને કહ્યું છે, આ તો અનેક જીવના કલ્યાણ કરે એવા છે. દેખાય છે નાના, પણ બહુ મોટા છે. તમારા ને આ દેશના ભાગ્ય મોટા બહુ. આમની તો આગળ જતા ખબર પડશે. સત્સંગ બધોએ દીપાવશે, કંઈકના કલ્યાણ કરશે. મોટા મોટા સંતો આ મુક્તરાજનો જોગ સમાગમ કરવા દરિયા ઉતરી ઉતરીને અહીં આવશે એવા છે. એમ કહી માથે હાથ મૂકી બહુ પ્રસન્નતા જણાવી જય સ્વામિનારાયણ કર્યા. આ રીતે દિન પ્રતિદિન નવા નવા ચરિત્ર કરતા ને આનંદ ઉપજાવતા થોડા વર્ષ વીત્યા ત્યારે ગામધણી સાથે ગામના લોકોને કંઈક વિક્ષેપ થયો. તેથી પાંચાભાઈ થોડો વખત ભારાસર રહેવા ગયા હતા. ત્યાં પણ પોતે મંદિરે જતા કીર્તન બોલતા, આરતી કરી ધૂન્ય કરતા અને રાત્રે મંદિરમાં જ સૂઈ રહેતા. એક વખત એ ગામના તળાવમાં નાના નાના હરિભક્તોએ સહિત પોતે નાહવા ગયેલા. સૌની સાથે વસ્ત્રો ઉતારી જ્યાં જળમાં ડૂબકી મારી ત્યાં તો શ્રીજી મહારાજે દિવ્ય સ્વરૂપે દર્શન આપી બહુ હેત જણાવી મસ્તક ઉપર હાથ ફેરવ્યા. બીજા બાળકોને એવા દર્શન થયા, પણ આ વાતનો મર્મ એ ક્યાંથી જાણી શકે? સૌ આનંદમાં કૂદતા હતા. ત્યાં મુક્તરાજે બહાર નીકળી વાત કરી, જે તમને મહારાજના દર્શન થયા? આ તળાવમાં દિવ્ય મૂર્તિ ઘનશ્યામ મહારાજ આપણા ભેગા નહાતા હતા. બાળકો કહે, અમને એવા દર્શન કેમ નહીં થયા હોય? ત્યારે પોતે એમ કહ્યું છે, તમે નકરા પાણીમાં નાહો છો કે શું? હું તો તમારા ભેગો દેખાતો હતો, પણ મને તો ઘનશ્યામ મહારાજને જોઈને બહુ સુખ આવતું હતું. તમે સાથે ને સાથે હતા તોય દર્શને કર્યા નહીં. આ વાતથી બાળકોને નવીન જ લાગ્યું. પછી ગામમાં આવીને વાત કરી તેથી સૌ આશ્ચર્ય પામ્યા. આવી રીતે ભારસરવાસી હરિભક્તો બાઈભાઈને તેમના દિવ્ય દર્શનનો લાભ થોડો વખત મળ્યો હતો. ત્યાર પછી ગામમાં સંતોષ થઈ જવાથી પાછા વૃષપુર આવી રહ્યા હતા. આ અનાદિ મુક્તરાજના સખા મંડળમાં મુખ્યપણે કુંવરજીભાઈ, કેસરાભાઈ, વિશ્રામભાઈ, જાદવજીભાઈ, નાથાભાઈ, કાંગજીભાઈ, નારાયણભાઈ, કરસનભાઈ તથા કાનજીભાઈ વગેરે હતા. આ સખાઓ સાથે પોતે દિવ્ય રમતો રમતા. મંદિરમાં આવે ત્યારે આ સખાઓમાંથી કોઈ ને કોઈ સાથે હોય જ. જ્યારે સૌ ભેગા બેસે ત્યારે સત્સંગના નિયમની તથા મહારાજના મહિમાની વાતો પોતે કરતા, ક્યારેક ભેળા થઈ કીર્તન પણ બોલતા. આવી રીતે અનાદિ મુક્તરાજ કૌમાર અવસ્થામાં આવતા જ મોટા હરિભક્તની પેઠે વર્તવા લાગ્યા. સવારમાં વહેલા ઉઠી નાઈ ધોઈ પૂજા કરવા બેસી જાય. તિલક ચાંદલો કરી માનસી પૂજા કરે, પછી પૂજા કરી દંડવત પ્રદક્ષિણા કરે, થોડું ભણવા છતાં શિક્ષાપત્રી વાંચે, કીર્તનની ચોપડીમાંથી એક ચોસર કીર્તન બોલી એક વચનામૃત વાંચી ઘેર જાય. એકાદશી કે મોટા દિવસે મંદિરમાં ઉત્સવ થતો હોય ત્યારે ઉત્સવ મંડળીમાં પણ સૌની સાથે ઝાંઝ લઈ બેસી જાય ને કીર્તન બોલે. મંદિરના ચોકમાં ગરબી ગવાય ત્યારે પણ હરિભક્તો સાથે બરાબર ભળી જતા જોઈ સૌને એમ લાગે છે, આ ઘણા વખતના અભ્યાસી હશે કે શું? આવી રીતે આ અનાદિ મુક્તરાજની દરેક ચેષ્ટા દિવ્ય, મનોહર અને આકર્ષક લાગતી. બાળ અવસ્થામાં એવા એવા દિવ્ય ચરિત્રો ઘણા કર્યા હતા એમ કહેવાય છે, પરંતુ તેમના વૃદ્ધ બહેનો તથા વૃદ્ધ હરિભક્તો પાસેથી જે કંઈ યાદી મળી તેટલેથી જ આપણે સંતોષ માનીએ. આ અનાદિ મુક્તરાજ હવે વ્યવહારિક કાર્યમાં કંઈક ભાગ લેવા માંડ્યા. પોતે વાડીએ જાય ત્યાં કીર્તન બોલતા કોસ હાંકે, ધ્યાન કરતા કોસ હાંકે, એમ કરતા એક વખત પોતાના જોડિયા મિત્રો વાડીએ આવ્યા એટલે આ મુક્તરાજ તો કોસ છોડીને એક ઝાડ તળે આવીને બેઠા અને ધૂન્ય કરવા લાગ્યા. પછી કહ્યું, સૌ મહારાજની મૂર્તિ સામું જોઈ રહો, હું એક નવીન વાત કરું, આ વાત ધ્યાનની છે. એમ કહી સૌને ધ્યાન કરતા પોતે વાત કરવા માંડી. તેમાં શ્રીજી મહારાજના અંગો અંગનું વર્ણન થતા બાળ મિત્રોને અલૌકિક દર્શન થયા. કોઈને અમદાવાદમાં શ્રી નરનારાયણ દેવ તથા શ્રીજી મહારાજ સાથે ધર્મભક્તિ અને રાધાકૃષ્ણ દેવના, કોઈને વડતાલમાં હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ, રણછોડજી આદિ તથા ગઢપુર, મૂળી, જૂનાગઢ, ધોળકા વગેરે મંદિરોમાં જે જે મૂર્તિઓ બિરાજે છે તેના જુદા જુદા દર્શન થતા હતા. ત્યાં પોતે સહજાનંદ સ્વામી મહારાજની જય બોલાવી સૌને જગાડીને મહારાજના અદ્ભુત પ્રતાપ અને મહિમાની વાતો કરીને કહ્યું, જે આજ તમારા ઉપર શ્રીજી મહારાજની બહુ દયા થઈ તેથી તમારે ઘેર બેઠા તીર્થ થયા. આવી વાત જેને તેને કહેશો નહીં, એમ કહી સૌને રજા આપી પોતે કોસ હાંકવા માંડ્યા. આ અનાદિ મુક્તરાજને નાનપણથી તરતા આવડતું હતું તેથી કોઈ વખત પોતાના સખાઓ સાથે તળાવ કે કૂવામાં ધૂબકા મારી નાતા, ડૂબકીઓ મારતા, પાણીમાં ચત્તા તરતા, શ્વાસ રૂંધી પાણી પર પડ્યા રહેતા, આવી ઘણા પ્રકારની તેમની તરવાની આવડત જોઈ સૌ આશ્ચર્ય પામતા. એક વખત પોતાની વાડીના કૂવામાં બાળ મિત્રો સાથે ધૂબકા મારી નાહવાનું ઠરાવ્યું. તેમાં એવી બોલી કરી, જે ધૂબકો મારવો તેમાં કોઈએ પાણીમાં ઊંડા ઉતરી જવું નહીં, પણ અડધું શરીર તો બહાર જ રાખવું. પછી તાળી વગાડી સ્વામિનારાયણ કઈ ધૂબકા મારતા મારતા એક પછી એક બાળકો પાણીમાં પડ્યા, પણ કોઈ અડધું શરીર પાણીથી બહાર રાખી શક્યા નહીં. હવે રહ્યા આ એક મુક્તરાજ, પછી તેમણે પણ તાળી વગાડી સ્વામિનારાયણ કઈ ધૂબકો માર્યો, તે બરાબર કેડ સુધી જ શરીર પાણીમાં બૂડ્યું. તે જોઈ સર્વે બાળકો આશ્ચર્ય પામ્યા ને કહેવા લાગ્યા, જે તમે આમ કેવી રીતે રહી શક્યા? આ મુક્તરાજે ઉત્તર આપ્યો, મેં સ્વામિનારાયણ નામ બરાબર મૂર્તિ સંભાળીને લીધું ને ધૂબકો માર્યો, ત્યાં તો મહારાજના દર્શન થયા, તે જાણે મહારાજે પણ ભેળો ધૂબકો માર્યો તેથી આમ પાણીમાં રહેવાનું. ત્યારે બાળકો કહે, તમે તો જ્યાં ને ત્યાં મહારાજની જ વાત કરો છો, ઊંઘતા મહારાજ, જાગતા મહારાજ, જમતા મહારાજ, દોડતા મહારાજ, નાતા મહારાજ, એમ બોલ્યા. પણ આ દિવ્ય ચેષ્ટાનો મર્મ એ ક્યાંથી સમજી શકે? એક વખત આ મુક્તરાજ પોતાના બાળ સખાઓ સાથે કાળી તલાવડીએ નાવા ગયેલા. ત્યાં ડૂબકી મારી જાજીવાર પાણીમાં કોણ રહે છે એવી રમત કરવા લાગ્યા. થોડો વખત એમ રમતા રમતા પોતે ડૂબકી મારી પાણીમાં આસન વાળી ધ્યાનમાં બેસી રહ્યા. ઘણી વાર થઈ એટલે બાળકો મૂંઝાયા, સૌ ડૂબકી મારી આમ તેમ ગોતવા લાગ્યા, પણ મળ્યા નહીં તેથી ઉદાસ થઈ ગયા અને જાણ્યું, જે આજ તો બુડી ગયા લાગે છે, એમ જાણી પ્રાર્થના કરવા લાગ્યા. હે મહારાજ, અમે ગામમાં જઈને શું મોઢું દેખાડશું? અમારા ઉપર દયા કરી એમને પાણીમાંથી બહાર કાઢો. એમના મા બાપ જ્યારે આ વાત જાણશે ત્યારે તેમને તો દુઃખનો પાર નહીં રહે. એમ કહી પાંચ પાંચ ડૂબકીઓ મારી ફરી વાર ગોતવા એવું ઠરાવી સૌ પાણીમાં પડવા તૈયાર થયા. ત્યાં તો હે મહારાજ સ્વામિનારાયણ એમ કહેતા આ મુક્તરાજ બહાર આવ્યા. એ જોઈ સખાઓ આનંદિત થઈ પૂછવા લાગ્યા, જે તમે આટલી વાર બુડી ગયા હતા કે શું? ત્યારે પોતે બોલ્યા, હું તો છપૈયામાં શ્રીજી મહારાજના દર્શન કરી નારાયણ સરોવરમાં ને ખાંપા તલાવડીમાં નાયો. ત્યાંથી ગઢડા, વડતાલ, અમદાવાદ, જેતલપુર, જૂનાગઢ, મૂળી, ભુજ આદિ ધામોના દર્શન કરવા ગયો હતો. આ વચન સાંભળી બાળકો હસવા લાગ્યા અને બોલ્યા, જે પાણીમાંથી દર્શન કરવા કેમ જવાય? આ તો નવાઈની વાત. ત્યારે પોતે એમ બોલ્યા, મને પણ ખબર ન પડી કે કેમ થયું. હું ડૂબકી દઈને ધ્યાન કરવા બેઠો ત્યાં તો મહારાજના તેજોમય દર્શન થયા. એ નવીન દર્શન કરતો હતો ત્યાં વળી છપૈયામાં શ્રીજી મહારાજ દેખાણા. તે રૂપેરી કોરવાળી ધોતી અને બીજા બધાય વસ્ત્રો સોનેરી પહેરેલા, માથે ટોપી, હાથમાં રૂમાલ, મંદ મંદ હસતા હસતા દર્શન દેતા હતા. પછી હું નારાયણ સરોવર અને ખાંપા તલાવડીમાં નાયો. ત્યાંથી ગઢડા, વડતાલ આદિ બધા ધામોમાં ગયો. પણ એ દિવ્ય મૂર્તિ શ્રીજી મહારાજ તો સાથે ને સાથે જ હતા. આમ કેટલાય ધામોના દર્શન થોડી વારમાં કરી આવ્યાની વાત કોઈને મનાય એવી નથી. પણ શ્રીજી મહારાજના અદ્ભુત પ્રતાપમાં જેની નજર પહોંચતી હોય તેને એ સમજાય. આ વાતથી બાળકો આશ્ચર્ય પામતા ઘેર આવી તેમના માતા પિતાને આ સર્વે હકીકત કહી. દેવબાઈ તો આ પુત્ર કેવા છે તે જાણતા જ હતા, તેથી હેતે સહિત જમાડી આનંદ પામતા આ બધી વાત ફરીથી તેમની પાસે કહેવરાવી. એક વખત નદીની રેતમાં બાળ સખાઓ સાથે પોતે રમતા હતા. તેમાં સાત તાળી વગાડીને એક દોડે તેને બીજો પકડી લે એમ કરતા આ મુક્તરાજનો વારો આવ્યો. તેમને પણ તાળી વાગી રહે ત્યારે દોડવું અને બીજાઓને પકડવાનું હતું. હજી સૌ જોઈ રહ્યા છે ત્યાં તો તાળી વગાડી એવા તો દોડ્યા કે કોઈના પકડવામાં જ ના આવે. બાળકો જોરથી દોડીને પકડી લે ત્યારે બાથમાંથી નીકળી જાય. એની ખબર ન પડે જે કેમ નીકળી ગયા. રમત પૂરી થઈ ત્યારે બધાએ ભેળા મળી ઝાલી લીધા અને કહ્યું, જે તમે બાથમાંથી કેમ નીકળી જતા હતા? ત્યારે આ મુક્તરાજ કહે કે એ વાતની મને કાંઈ ખબર નહીં, હું તો મહારાજને સંભાળીને દોડતો હતો અને મહારાજ ભેળા દેખાતા હતા. પછી એમને મૂકીને તમારી પાસે હું શું કરવા ઉભો રહું? આ વાતનો મર્મ એ બાળકો ન સમજ્યા તેથી હસવા લાગ્યા. એક દિવસ આ મુક્તરાજ બાળ સખાઓની સાથે નદીને કાંઠે ખજૂરીની ઘાટી ઝાડીમાં રમવા ગયા ત્યારે બધા બાળકોને એમ, જે આ અબજીભાઈ દોડે છે તે પકડાતા નથી અને આપણે બહુ દોડીને પકડીએ છીએ તો બાથમાંથી નીકળી જાય છે, માટે એવી રમત કરીએ જે બધા તેમને પકડે તો એ કેમ નીકળી જાય છે તેની ખબર પડે. એ રીતે નક્કી કરી તાળી વગાડી સૌ તેમને પકડવા દોડ્યા. ત્યાં તો જે બાળક દોડતો હોય તેની આગળ પોતે દોડતા જણાય. દોડનાર બીજી તરફ જુએ તો ત્યાં પણ દેખાય, એમ સૌની પાસે જુદા જુદા રૂપે જણાતા ને આગળ દોડતા દેખી કોઈ પકડી ન શક્યા. તેથી બાળકો સૌ એક પછી એક થાકીને બેઠા ત્યારે પોતે પણ એક રૂપે પ્રથમ હતા તેમ જ હસતા હસતા આવીને સૌની વચમાં બેઠા. બાળકો પૂછવા લાગ્યા, જે આજ તમે આવું નવીન શું કર્યું? ત્યારે પોતે એમ બોલ્યા, જે મેં તો કાંઈ કર્યું નથી, મહારાજે તમને જે દેખાડ્યું હોય તે મહારાજ જાણે. મને તો એમ લાગે છે કે તમારામાં બળ નહીં તેથી મને પકડી ન શક્યા. મને પકડવાની હિંમત ખપે. તમે દોડતા દોડતા આમ તેમ જોતા હતા, પણ હું કોઈ બીજા સામું જોતો ન હતો. હું તો મહારાજને જોઉં ને મહારાજ સાથે દોડું, અને તમે તો જેને તેને જોતા દોડો. તે મને ક્યાંથી પકડી શકો? એમ કહી હસ્યા. આ રમતથી સૌને એમ જણાયું છે, આ કોઈ ચમત્કારિક તો છે જ, પણ આ અનાદિ મુક્તરાજ અનંત જીવને મૂર્તિના સુખમાં પહોંચાડવા આવ્યા છે એવી તે બાળકોને જ્યાં સુધી પોતાની સાથે રમતો કરતા હોય ત્યાં સુધી ક્યાંથી ખબર પડે? આવી રીતે નિત્ય પ્રત્યે દિવ્ય અલૌકિક ચેષ્ટાઓ કરતા બાળ મિત્રોને સુખ ઉપજાવતા હતા. પોતે તો અખંડ મૂર્તિમાં જ રહ્યા હોય, અને બાળકોને એમ દેખાય છે આપણા ભેળા રમે છે, પણ તેમનું રમણ તો મહારાજની મૂર્તિમાં જ હતું. તેથી જે જે ક્રિયાઓ કરે તેમાં મૂર્તિનું જ અનુસંધાન રાખતા હોય તેમ જણાતું. કોઈ વખત વાડીએ તો કોઈ વખત ડુંગરા ઉપર, ને કોઈ વખત ઝાડની ઘટાઓમાં બાળ સખાઓ સાથે મનગમતી રમતો રમતા. ક્યારેક કેરાના ધરામાં નાહવા ગયા હોય તે સાંજે આવે, ઘેર આવી એકબીજા વાતો કરે છે, અબજીભાઈએ તો આજ આમ કર્યું તેમ કર્યું. પણ જ્યાં સુધી જે વાતની જેને ખબર નહીં તે શું સમજી શકે? તેમના આવા ચરિત્રોથી માતા પિતાને આનંદ થતો. દેવબાઈને તો સદાય એમ રહેતું છે, શ્રીજી મહારાજે પ્રસન્ન થઈને કહ્યું છે જે અમારા દર્શન જેવું સુખ આવે એવા અનાદિમુક્ત તમારે ઘેર મોકલશું, તે પ્રમાણે આ પુત્રની બધી વાત છે. આ અનાદિમુક્તરાજને જોઈને કોણ જાણે અંતરમાં કેવી શાંતિ થઈ જાય છે કે કાંઈ કહ્યું જાતું નથી. આવા પુત્ર ક્યાંથી મળે? આવા અલૌકિક પુત્રને લાડ દળાવવા, રમાડવા, જમાડવા વગેરે મનોરથો પૂરા કરવા દેવબાઈને ઈચ્છા તો ઘણી થાય, પણ શું કરે? પોતાનો વ્યવહાર દુર્બળ, તેથી તે હોશ હૈયામાં ને હૈયામાં જ રહેતી. ક્યારેક દેવબાઈને એવા વિચાર આવે છે, આ મારો દેવ જેવો દીકરો, તેને સારું સારું ખાવાનું કરી દેવું હોય તો એ ઘરમાં કાંઈ ચીજ ન મળે, વળી સારે ભલે ટાણે સારા લુગડા પહેરાવવા હોય તો એ ક્યાંથી લાવવા? ભગવાને દયા કરીને દીકરાની હોશ તો પૂરી કરી, પણ વ્યવહાર આવો કેમ રાખ્યો હશે? તે વખતે અંતર્યામીપણે માતુશ્રીના વિચાર જાણી આ મુક્તરાજ બોલે, માં, તમે શ્રીજી મહારાજ વિના બીજા સંકલ્પ કેમ કરો છો? મૂર્તિ સંભાળો ને, મહારાજની મૂર્તિ દેખાય તો બધી તાણ પૂરી થઈ જાય. મૂર્તિ વિના મોટા મોટા રાજાને ઘેર રાજ્ય હોય તોય સુખ નથી મળતું. અજ્ઞાની જીવો આવી વાત જાણ્યા વિના રાત ને દિવસ હેરાન થાય છે, પણ એ બિચારાને ખબર નથી આપણા ઉપર તો મહારાજની દયા ઘણી છે, તેથી આપણને તો વધુ સુખિયા કર્યા છે. ઘરમાં કાંઈ ન મળે એટલે મહારાજનું દર્શન કે ધ્યાન કરતા કાંઈ આડું જ ન આવે. આ રીતે દેવબાઈને શાંતિ પમાડવા વાત કરતા, તેથી તેમને પાછો આનંદ વર્તતો.